వచనామృత్ సారంగపూర్ను సత్తరము. ఉపాసనాని తారతమ్యతాథి ముక్తనా భేద. సంవత్ 1877 ના ભાદરવા સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે ને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજાતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીએ અને ચરકલું પણ પીએ અને મનુષ્ય પશુ ઘોડા હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને ગર્જ પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે. અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે, તેમ મચ્છર જેવા જે મરીચ્યાદિક અને ચરકલા જેવા જે બ્રહ્માદિક અને સમળાને ઠેકાણે જે વિરાટ પુરુષાદિક અને ગર્જને ઠેકાણે જે પ્રધાન પુરુષ અને અનળ પક્ષીને ઠેકાણે જે શુદ્ધ પ્રકૃતિ પુરુષ અને ગરુડને ઠેકાણે જે અક્ષરધામમાં રહેનારા મુક્ત તથા અક્ષરધામ એ સર્વે જેમ જેમ વધુ વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે. અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોજ જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોત્થી કરીને મહાતેજ પર્યંત આદ્ય મધ્ય ને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું. એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઉભા રહ્યા થકા બોલ્યા, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય, પછી અતિશય ઢૂકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટેપ જણાતી જાય છે, અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે. ઇતિ વચનામૃત સારંગપુરનું 17મું.
સારંગપુરના 17મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય 1 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે અમને સાક્ષી જેવા, એટલે પ્રધાનના પતિ પુરુષ જેવા જાણે અને પોતાને સાક્ષીરૂપ માને ત્યારે અમને સાક્ષીથી પર જે મૂળ પુરુષ જેવા જાણે, ત્યાર પછી સૂક્ષ્મ દ્રષ્ટિ થાવા માંડે, તે જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ અમને પોતાથી પર જાણતો જાય અને અમારો મહિમા વધુ વધુ સમજાતો જાય અને અમારી ઉપાસના દ્રઢ થતી જાય અને અમારી અતિ અપાર મોટ્યપ જણાતી જાય અને અમારે વિશે દાસપણું અતિ દ્રઢ થતું જાય. બીજી બાબતમાં ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી દીવા જેવો થાય છે, પછી મશાલ જેવો થાય છે, પછી જ્વાળા જેવો થાય છે, પછી દાવા નળ જેવો થાય છે, પછી વીજળી જેવો થાય છે, પછી ચંદ્ર જેવો થાય છે, પછી સૂર્ય જેવો થાય છે, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થાય છે, પછી મહાતેજ જેવો થાય છે. એવી રીતે સુખ સામર્થ્ય ને પ્રકાશ તે વૃદ્ધિ પામે છે ત્યારે એ ભક્તને અમારે વિશે દાસપણું અતિ દ્રઢ થતું જાય છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં શ્રીજી મહારાજે સમુદ્ર તથા આકાશનું દ્રષ્ટાંત દીધું, તે સમુદ્ર તથા આકાશને ઠેકાણે શું સમજવું, અને કીડી આદિકના દ્રષ્ટાંત દીધા તેનો સિદ્ધાંત શો સમજવો? ઉત્તર 1. દ્રષ્ટાંત પહેલું. સમુદ્રને તથા આકાશને દ્રષ્ટાંતે શ્રીજી મહારાજે પોતાના મહિમાનું અપારપણું કહ્યું છે, જે ઐશ્વર્યાર્થીઓ અમારો મહિમા કેટલો જાણે છે તો કીડી સમુદ્રનો તથા મચ્છર આકાશનો જાણી શકે તેટલો મરીચ્યાદિક પ્રજાપતિ અમારો મહિમા જાણી શકે, એટલે જેટલો બ્રહ્માનો મહિમા છે તેટલો જ જાણે છે. દ્રષ્ટાંત બીજું. ચરકનું સમુદ્રનો તથા આકાશનો જાણી શકે તેટલો મહિમા બ્રહ્મા અમારો જાણી શકે, એટલે જેટલો વૈરાજ પુરુષનો મહિમા છે તેટલો જ જાણે છે. દ્રષ્ટાંત ત્રીજું. મનુષ્ય સમુદ્રનો તથા સમળા આકાશનો જાણી શકે તેટલો વૈરાજ પુરુષ અમારો મહિમા જાણી શકે છે, એટલે જેટલો પ્રધાન પુરુષનો છે તેટલો જ જાણે છે. દ્રષ્ટાંત ચોથું. ગાય, ભેંસ, બળદ, ઘોડા એ સર્વે પશુ કહેવાય. તે સમુદ્રનો તથા ગરજ્ય પક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રધાન પુરુષ જાણી શકે છે, એટલે જેટલો પ્રકૃતિ પુરુષનો છે તેટલો જ અમારો મહિમા પ્રધાન પુરુષ જાણી શકે છે. દ્રષ્ટાંત પાંચમું. હાથી સમુદ્રનો તથા અનળ પક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રકૃતિ પુરુષ અમારો જાણી શકે છે, એટલે જેટલો અક્ષરનો મહિમા છે તેટલો જ અમારો પ્રકૃતિ પુરુષ જાણી શકે છે. દ્રષ્ટાંત છઠ્ઠું. મગરમચ્છ સમુદ્રનો તથા ગરુડ આકાશનો જાણી શકે તેટલો મહિમા મૂળ અક્ષર તથા તેના મુક્ત અમારો જાણી શકે છે, પણ એ કોઈ અમારો મહિમા યથાર્થ જાણી શકતા નથી. આ મૂળ અક્ષરથી લઈને મરીચ્યાદિક સર્વે શ્રીજી મહારાજનો મહિમા પોતપોતાના ગજા પ્રમાણે જાણે છે, પણ જેમ મગરમચ્છાદિક સર્વે સમુદ્રનો તથા ગરુડાદિક સર્વે આકાશનો પાર પામતા નથી, તેમ મૂળ અક્ષરાદિક કોઈ શ્રીજી મહારાજના મહિમાનો પાર પામતા નથી. તે અમદાવાદના સાતમા વચનામૃતમાં ગરુડ પણ ઉડી શક્યો નહીં એટલે ગરુડની ગતિ અટકી કહેતા ત્યાં પહોંચી શક્યો નહીં, તેમ મૂળ અક્ષરની ગતિ પણ અમે જ્યાં મુક્તોએ સહિત રહ્યા છીએ ત્યાં સુધી પહોંચી શકે નહીં એમ ગરુડના દ્રષ્ટાંતથી સૂચવ્યું છે. પછી અમે એકલા જ સર્વથી પર એવું જે અમારું ધામ ત્યાં ગયા એમ કહ્યું છે, માટે મૂળ અક્ષરાદિક કોઈ શ્રીજી મહારાજના પારને પામતા નથી, અને મૂળ અક્ષર પર્યંત સર્વે શ્રીજી મહારાજને પ્રતાપે થયા છે. તે કાર્યાણીના દસમા વચનામૃતમાં અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિ પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર જેવા અમારે પ્રતાપે થાય છે, પણ અમારા જેવો કોઈ થતો નથી, અને અક્ષરાદિક સર્વે અવતારોથી શ્રીજી મહારાજના મુક્ત પર છે, ને તે શ્રીજી મહારાજનો મહિમા મૂળ અક્ષરાદિક સર્વેથી અતિશય જાણે છે, તો પણ શ્રીજી મહારાજના મહિમાનો યથાર્થ પાર પામી શકતા નથી. એવા સર્વોપરી સર્વનિયંતા સર્વાધાર સર્વકર્તા શ્રીજી મહારાજ એક જ છે. પ્રશ્ન બે. અક્ષરધામ અમારો મહિમા જાણે છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે, તે અક્ષરધામને તમે પહેલા પ્રશ્નોત્તરમાં મૂળ અક્ષર કહ્યા, તેનું શું કારણ છે? ઉત્તર બે. મૂર્તિમાન મૂળ અક્ષર છે, તેને વિશે શ્રીજી મહારાજ અન્વય સ્વરૂપે રહ્યા છે, માટે અન્વય સ્વરૂપનું ધામ કહેતા પાત્ર છે. તેથી મૂળ અક્ષરને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યા છે. આનો વિસ્તાર પ્રથમના 63માં વચનામૃતના ત્રીજા પ્રશ્નમાં તથા 12માં પ્રશ્નોત્તરમાંથી જાણવો. પ્રશ્ન 3. બીજી બાબતમાં ખદ્યોતથી લઈને મહાતેજ પર્યંત મુક્તના ભેદ કહ્યા, તે કેવી રીતે જાણવા? ઉત્તર 3. ભેદ પહેલો. માયાથી ઉત્પન્ન થાય ને લય પામે તે મુક્ત ન કહેવાય. માટે આ ઠેકાણે માયાથી પર જે મૂળ પુરુષ તેમના મુક્તને ખદ્યોતને ઠેકાણે કહ્યા છે. ભેદ બીજો. બદ્રિકાશ્રમમાં રહ્યા જે નર નારાયણ તેમના મુક્તને દીવાને ઠેકાણે કહ્યા છે. ભેદ ત્રીજો. મૂળ પુરુષને મશાલને ઠેકાણે કહ્યા છે. ભેદ ચોથો. મહાકાળને જ્વાળાને ઠેકાણે કહ્યા છે. ભેદ પાંચમો. શ્વેતદ્વીપમાં વાસુદેવ બ્રહ્મના નિરન્ન મુક્તને દાવાનળને ઠેકાણે કહ્યા છે. ભેદ છઠ્ઠો. નર નારાયણને વીજળીને ઠેકાણે કહ્યા છે. ભેદ સાતમો. વાસુદેવને ચંદ્રને ઠેકાણે કહ્યા છે. ભેદ આઠમો. મૂળ અક્ષરના મુક્તને સૂર્યને ઠેકાણે કહ્યા છે. ભેદ નવમો. મૂળ અક્ષરને પ્રલયકાળના અગ્નિને ઠેકાણે કહ્યા છે. ભેદ દસમો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તને મહાતેજને ઠેકાણે કહ્યા છે. આ સર્વ શ્રીજી મહારાજના ભક્ત છે. તે પંચાળાના બીજા વચનામૃતમાં પ્રકૃતિ પુરુષાદિક અમારા ભક્ત છે ને મોટા સંતની પેઠે ધ્યાન કરે છે, માટે ભગવાન રૂપ છે એમ કહ્યું છે. માટે સર્વ શ્રીજી મહારાજના ભક્ત જ છે. પ્રશ્ન 4. મૂળ પુરુષ, મહાકાળ, નર નારાયણ ને વાસુદેવ બ્રહ્મ તેમને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહ્યા, તે કયા વચનામૃતમાં કહ્યા છે? ઉત્તર 4. કાર્યાણીના 10મા વચનામૃતમાં, અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિ પુરુષ જેવા થાય અને બ્રહ્મ જેવા તથા અક્ષર જેવા થાય એમ કહ્યું છે. માટે બ્રહ્મનો દરજ્જો પુરુષથી પર છે ને તેથી પર અક્ષરનો દરજ્જો છે. અને મધ્યના 31મા વચનામૃતમાં પણ એ પુરુષને બ્રહ્મને સુખે સુખિયા કહ્યા છે. અને લોયાના 12મા વચનામૃતમાં પણ પહેલા પ્રશ્નમાં નિર્વિકલ્પ નિશ્ચયના ભેદમાં શ્રી કૃષ્ણ જેવા શ્રીજી મહારાજને જાણે તેને કનિષ્ઠ કહ્યા છે, અને વાસુદેવ જેવા જાણે તેને મધ્યમ કહ્યા છે. અને પંચાળાના 6ઠા વચનામૃતમાં પણ શ્વેતદ્વીપપતિ વાસુદેવને શ્રી કૃષ્ણના અવતારી કહ્યા છે. માટે વાસુદેવ બ્રહ્મ ઉપરી છે અને નર નારાયણને શ્રી કૃષ્ણના અવતારી નથી કહ્યા. માટે નર નારાયણ વાસુદેવથી ન્યૂન છે. અને કાર્યાણીના 10મા વચનામૃતમાં દેવલોકથી લઈને વૈકુંઠાદિક કહેતા ગોલોક પર્યંત પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. દેહ છતાં દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને સહસ્ત્ર જન્મ સુધી તપ કરીને ભગવાનને રાજી કરવા એમ કહ્યું છે. માટે ગોલોકથી બદ્રિકાશ્રમને શ્રેષ્ઠ કહ્યું છે. માટે જેનું ધામ શ્રેષ્ઠ છે તો તેના ધામી શ્રેષ્ઠ હોય જ, તેમાં શું કહેવું? તે લોયાના 14મા વચનામૃતમાં પણ જેવા બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપ ગમે છે તેવા બીજા નથી ગમતા. માટે શ્રી કૃષ્ણથી નર નારાયણ શ્રેષ્ઠ છે. અને લોયાના 17મા વચનામૃતમાં કાળને શ્રીજી મહારાજે પોતાની શક્તિ કહેલ છે. અને પ્રથમના 12મા વચનામૃતમાં ક્ષોભ કરતા કહ્યો છે. અને પ્રથમના 46મા વચનામૃતમાં પ્રલય કરતા કહ્યો છે. તથા છેલ્લાના 38મા વચનામૃતમાં માયામાંથી થયા જે આકાર તે કાળે કરીને નાશ પામે છે. તથા છેલ્લાના 37મા વચનામૃતમાં ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે એમ કહ્યું છે. માટે જેના ઉપજાવેલાનો નાશ કરે તે તેનાથી સમર્થ હોય, તેથી મૂળ પુરુષથી મહાકાળ શ્રેષ્ઠ છે. અને કાર્યાણીના પહેલા વચનામૃતમાં માયાદિક તત્વને નામરૂપપણાને અને અરૂપપણાને પમાડે છે. તથા વર્તાલના 6ઠા વચનામૃતમાં પ્રથમ જીવના દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણને કાળે કરીને સૃજીએ છીએ એમ આ બે વચનામૃતમાં કરતા પણ કહ્યો છે. એમ જોતા મૂળ પુરુષથી મહાકાળ સમર્થ છે. અને મધ્યના 18મા વચનામૃતમાં શ્વેતદ્વીપને વિશે નિરન્ન મુક્ત છે, તે બ્રહ્મ સ્વરૂપ છે ને કાળના પણ કાળ છે એમ કહ્યું છે. ત્યાં નિરન્ન મુક્તને મહાકાળથી સમર્થ કહ્યા છે. માટે નિરન્ન મુક્તથી મહાકાળ ન્યૂન છે. ઇતિ સારંગપુરના 17મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.